એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત. આજે આપણે એમ કે પશ્ચિમી સાહિત્યના એક મહાન, નહીં કદાચ સૌથી મહાન કાવ્યોમાંથી એકની વાત કરવાના છીએ, હોમરકૃત ઓડિસી.
હા, ઓડિસી નામ સાંભળતા જ પેલી લાંબી રોમાંચક મુસાફરી આંખ સામે આવી જાય ને. સાહસ, સંઘર્ષ અને ઘર પાછા ફરવાની એક અદમ્ય ઈચ્છાની આ કથા છે.
બિલકુલ, અને એના રચયિતા હોમર આમ તો પશ્ચિમી સાહિત્યના આધારસ્તંભ ગણાય, પણ પેલો હોમેરિક પ્રશ્ન પણ છે જ ખરું ને, કે ભાઈ હોમર ખરેખર એક વ્યક્તિ હતા?
હા, એ વિવાદ તો છે જ કે પછી એ માત્ર એક નામ હતું અને આ કથાઓ ખરેખર તો પેલી મૌખિક પરંપરામાંથી પેઢી દર પેઢી ગવાતી આવેલી કથાઓનો સંગ્રહ છે. ભલે ગમે તે હોય, પણ આ બે મહાકાવ્યો ઇલિયડ અને ઓડિસી એનો પ્રભાવ તો જબરદસ્ત રહ્યો છે.
અને સમયગાળો જુઓ, આશરે ઈસવીસન પૂર્વે 8મી સદી, એ જમાનો જ આખો અલગ, બધું મૌખિક.
હા, પેલું તમે કહ્યું એમ, એવેડોઈ જે ગાયક કવિઓ હતા એ લોકો આ કથાઓ ગાતા. પેલો ખાસ છંદ ડેક્ટિલિક હેક્સેમીટર, એમાં એક લય હોય, એક ગરિમા હોય.
સાચી વાત, એટલે જ પેલી ખાસ ઓળખ આપતા શબ્દો વારંવાર આવે, ચાલાક ઓડિસિયસ,
ભૂરી આંખોવાળી એથીના,
ગુલાબી આંગળીઓવાળો પરોળ. આ બધું યાદ રાખવામાં પણ મદદ કરતું હશે નહીં, અને પાત્રોને એકદમ જીવંત બનાવી દે.
હા, અને ઇલિયડથી આ કથા અલગ પડે છે. ઇલિયડમાં યુદ્ધભૂમિનું શૌર્ય, પેલી ક્લિયોસ એટલે કે કીર્તિની વાત મુખ્ય છે, પણ ઓડિસી એ તો નોસ્ટ્રોસની કથા છે, ઘરે પાછા ફરવાની તડપ.
યુદ્ધ જીતી લેવું એ એક વાત છે, પણ એ પછી ઘરે પાછા ફરવું, પોતાની જગ્યા પાછી મેળવવી, એ સંઘર્ષ સાવ જુદો જ છે.
બરાબર, એટલે જ એ વધારે અંગત, વધારે માનવીય લાગે છે કદાચ.
તો આજે આપણે આ જ અદ્ભુત યાત્રામાં ઊંડા ઉતરીશું. ઓડિસિયસની મુસાફરી, એના પાત્રો, એના વિચારો, અને આજે પણ એ આપણને કેમ આટલી સ્પર્શે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું.
શરૂઆત જ કેવી છે, કથા શરૂ થાય છે ઇન મીડિયાઝ રેસ, એટલે કે બરાબર વચમાંથી.
હા, કોઈ લાંબી પૂર્વભૂમિકા નહીં, સીધા ઘટનાની વચોવચ.
ટ્રોયના યુદ્ધને 10 વર્ષ થઈ ગયા છે, લગભગ બધા ગ્રીક યોદ્ધાઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા, પણ આપણો નાયક ઇથાકાનો રાજા ઓડિસિયસ એ ગાયબ છે.
ગાયબ એટલે ક્યાં છે?
એ પેલી કેલિપ્સો નામની અપ્સરાના ટાપુ પર, એમ કે કેદ છે, છેલ્લા 7 વર્ષથી.
કારણ?
સમુદ્રદેવ પોસાઇડનનો ગુસ્સો, એટલે એ ભટકી રહ્યો છે, ઘરે પહોંચી શકતો નથી. જીવે છે પણ જાણે જીવતો નથી, ઘરની યાદમાં ઝૂરે છે.
ઓહ, અને એના ઘરે ઇથાકામાં શું ચાલી રહ્યું છે?
ત્યાં તો હાલત બહુ ખરાબ છે, અરાજકતા જેવી. 100 કરતા વધારે ઉમરાઓ, જેમને ઉમેદવારો કહ્યા છે, એ લોકોએ મહેલમાં ધામા નાખ્યા છે.
ઉમેદવારો? શેના ઉમેદવારો?
રાણી પેનેલોપી સાથે લગ્ન કરવાના. એ લોકો માની બેઠા છે કે ઓડિસિયસ હવે મરી ગયો છે, એટલે બસ એની સંપત્તિ ઉડાવે છે, દારૂ પીવે છે, ધમાલ કરે છે અને રાણી પર દબાણ કરે છે કે અમારામાંથી કોઈ એકને પરણો.
અરે બાપરે, અને ઓડિસિયસનો દીકરો ટેલીમેકસ?
ટેલીમેકસ તો હજી યુવાન છે, એણે પિતાને જોયા પણ નથી. એ બિચારું આ બધું જોઈ રહ્યો છે પણ લાચાર છે, શું કરે આટલા બધા ઉદ્ધત માણસો સામે.
એટલે સંઘર્ષ બે જગ્યાએ ચાલી રહ્યો છે, ઓડિસિયસનો બહારની દુનિયા સામે અને એના પરિવારનો ઘરની અંદર.
બરાબર, એક બાહ્ય સંઘર્ષ છે, રાક્ષસો, તોફાનો, દેવોનો ક્રોધ, અને બીજો આંતરિક સંઘર્ષ, ઘરમાં પેઠેલા દુશ્મનો સામે ટકી રહેવાનો, પોતાની ઓળખ જાળવી રાખવાનો.
અને મૂળ સવાલ એ છે કે આટલા વર્ષો પછી, આટલું બધું ગુમાવ્યા પછી, શું એક માણસ પાછો આવી શકે? શું એ પોતાની બુદ્ધિ અને હિંમતથી બધું પાછું મેળવી શકે, પોતાનું ઘર?
અને ઘર એટલે માત્ર જગ્યા નહીં, ઓળખ, પરિવાર, સમાજમાં સ્થાન, વારસો, બધું જ. ઓડિસિયસની લડાઈ આ બધા માટે છે.
પાત્રો પણ કેટલા રસપ્રદ છે. પેનેલોપી, એનું ધૈર્ય, એની ચાલાકી.
હા, પેલી શબવસ્ત્ર વણવાની વાત તો ક્લાસિક છે.
પછી ટેલીમેકસ, જે ધીમે ધીમે મોટો થાય છે, જવાબદારી લેતા શીખે છે.
અને એન્ટીનસ જેવા ઉમેદવારો, જે ખલનાયક છે, ઘમંડી, નિયમો તોડનારા,
બુદ્ધિશાળી, યોજના ઘડનાર.
બિલકુલ, અને શરૂઆતમાં ઓડિસિયસ પોતે આપણે એને કેલિપ્સોના ટાપુ પર રડતો જોઈએ છીએ, ઘર માટે તડપતો, એક લાચાર બંદી જેવો.
ટેલિમેકસની વાત કરીએ પહેલા, એનો વિકાસ કેવી રીતે થાય છે? શરૂઆતમાં તો એ નિષ્ક્રિય જેવો લાગે છે.
હા, પણ પછી એથેના આવે છે. એ એક વૃદ્ધ મિત્ર મેન્ટિસનું રૂપ લઈને આવે છે અને ટેલિમેકસને જાણે ઢંઢોળે છે. એને કહે છે, ઊભો થા, તારા પિતાના સમાચાર મેળો, તું રાજાનો દીકરો છે.
એટલે એને પ્રેરણા મળે છે.
હા, પછી એ હિંમત કરીને જાહેર સભા બોલાવે છે. ઉમેદવારો એની મજાક ઉડાવે છે, પણ એ પાછો નથી પડતો. પછી એથેનાની જ મદદથી એ ગુપ્ત રીતે નીકળી પડે છે. પાયલોસ જાય છે રાજા નેસ્ટરને મળવા.
અને સ્પાર્ટા પણ રાજા મેનલોસ પાસે.
બરાબર. આ વૃદ્ધ યોદ્ધાઓ પાસેથી એ પિતા વિશે સાંભળે છે, યુદ્ધની વાતો જાણે છે. એને ખબર પડે છે કે એના પિતા જીવે છે પણ ક્યાંક ફસાયેલા છે. આ યાત્રા એને દુનિયાદારી શીખવે છે.
એટલે આ ફક્ત માહિતી ભેગી કરવાની યાત્રા નથી, પણ એના પોતાના ઘડતરની યાત્રા છે.
ચોક્કસ. એ જ્યારે પાછો ફરે છે ત્યારે એ પહેલાંનો અચોક્કસ ટેલિમેકસ નથી. એનામાં આત્મવિશ્વાસ આવ્યો છે, એ નિર્ણયો લઈ શકે છે, અને પિતા આવે ત્યારે એમની પડખે ઊભા રહેવા તૈયાર છે.
અને પેનેલોપી, એની સ્થિતિ તો બહુ કફોડી કહેવાય, એકલી સ્ત્રી આટલા બધા પુરુષો વચ્ચે.
હા, પણ એ લાચાર નથી. એ ઓડિસિયસની જેમ જ બુદ્ધિશાળી અને મક્કમ છે. પેલી શબવસ્ત્ર વણવાની યુક્તિ એનું ઉત્તમ ઉદાહરણ છે. દિવસે વણે, રાત્રે ઉકેલી નાખે, સમય પસાર કરવા માટે, ઉમેદવારોને દૂર રાખવા માટે.
આ એની સહન શક્તિ અને ચાતુર્ય બતાવે છે.
બિલકુલ. એની લડાઈ માનસિક છે. 20 વર્ષ સુધી આશા જીવંત રાખવી, પતિવ્રતા રહેવું અને રાજ્યને પણ સાચવવાનો પ્રયત્ન કરવો. એ નિષ્ક્રિય નથી, એ સક્રિય રીતે પરિસ્થિતિનો સામનો કરી રહી છે. અને છેલ્લે ઓડિસિયસ પાછો આવે ત્યારે એની પરખ પણ એ એવી રીતે કરે છે જે સાબિત કરે છે કે એ બુદ્ધિમાં ઓડિસિયસથી જરાય ઉતરતી નથી.
હવે પેલા ઉમેદવારો, એ લોકો શું છે? માત્ર ખરાબ માણસો?
એનાથી કંઈક વિશેષ. એ લોકો સામાજિક વ્યવસ્થાના ભંગાણનું પ્રતીક છે. એમનો મુખ્ય ગુનો પેલો ઝેનિયાનો ભંગ છે, આતિથ્ય ધર્મ. મહેમાન બનીને આવ્યા અને ઘરધણીની ગેરહાજરીમાં એનું ઘર લૂંટવા માંડ્યા.
અને એની પત્ની પર દબાણ, દીકરાને મારવાનું કાવતરું.
હા, આ બધું અધર્મ છે. એ લોકો લોભ, અહંકાર અને અરાજકતાનું મૂર્તિમન સ્વરૂપ છે, એટલે જ એમનો નાશ અનિવાર્ય બને છે. કથાના ન્યાય મુજબ ઇથાકામાં વ્યવસ્થા પાછી લાવવા માટે આ શુદ્ધિકરણ જરૂરી હતું.
હવે પાછા ઓડિસિયસ પર આવીએ. કેલિપ્સોના ટાપુ પરથી એ કેવી રીતે છૂટે છે?
દેવો નક્કી કરે છે કે હવે બહુ થયું. ઝિયસ એથેનાના કહેવાથી દેવદૂત હર્મિસને મોકલે છે. હર્મિસ જઈને કેલિપ્સોને ઝિયસનો આદેશ સંભળાવે છે.
કેલિપ્સો માની જાય છે? એ તો ઓડિસિયસને પ્રેમ કરતી હતી ને?
હા, પણ દેવોના રાજાનો આદેશ હતો. એ દુઃખી થાય છે, પણ ઓડિસિયસને જવા દે છે. એને તરાપો બનાવવામાં મદદ પણ કરે છે.
અહીં પેલી વાત ફરી યાદ આવે છે, કેલિપ્સોએ અમરત્વ આપવાની ઓફર કરી હતી,
પણ પોતાનું ઘર, પોતાનો પરિવાર વધારે વહાલો હતો. નોસ્ટોસ એટલે કે ઘર તરફનું ખેંચાણ બહુ પ્રબળ હતું.
પછી શું થાય છે? એ તરાપા પર નીકળે છે,
પણ પોસાઇડન એ ક્યાં છોડે એમ હતો. એ ભયંકર દરિયાઈ તોફાન મોકલે છે. તરાપો તૂટી જાય છે. ઓડિસિયસ માંડ માંડ બચે છે.
ક્યાં પહોંચે છે?
તરતો તરતો અધમુઈ હાલતમાં એ સ્કેરિયા ટાપુ પર પહોંચે છે, જ્યાં ફિએશિયન લોકો રહે છે. બહુ સભ્ય અને સારા લોકો.
ત્યાં એને મદદ મળે છે.
હા, રાજકુમારી નોસિકા એને કિનારા પર જુએ છે. એ અને એની સખીઓ એની મદદ કરે છે. પછી રાજા એલ્સિનસ અને રાણી એરેટ એને મહેલમાં લઈ જાય છે. એનું ખૂબ સન્માન કરે છે. એને નવા કપડાં, ભોજન આપે છે. આ ફરી પાછું ઝેનિયાનું ઉત્તમ ઉદાહરણ, અજાણ્યા માણસને આશરો આપવો.
અને ત્યાં જે પોતાની કહાણી કહે છે, બરાબર?
હા, ફિએશનોસ એના માનમાં એક ભોજન સમારંભ રાખે છે. ત્યાં એક ગાયક ટ્રોયના યુદ્ધની અને ઓડિસિયસની વીરતાની કથા ગાય છે. એ સાંભળીને ઓડિસિયસ રડી પડે છે. ત્યારે રાજા પૂછે છે, વોટ ઇઝ યોર નેમ? અને પછી ઓડિસિયસ પોતાની ઓળખ અને પોતાની 10 વર્ષની ભ્રમણ કથા કહે છે.
આ કથાનો સૌથી રોમાંચક ભાગ શરૂ થાય છે, પુસ્તક 9-12.
બરાબર. એ કહે છે કે કેવી રીતે ટ્રોયથી નીકળ્યા, પછી એ અને એના સાથીઓ પહેલાં તો સાયક્લોપ્સ પોલિફેમસના ટાપુ પર પહોંચ્યા. પેલો એક આંખવાળો રાક્ષસ.
હા, અને ગુફામાં ફસાઈ ગયા.
પછી ઓડિસિયસે કેવી ચાલાકી વાપરી, રાક્ષસને દારૂ પીવડાવીને બેભાન કર્યો. પછી પોતાનું નામ શું કહ્યું? કોઈ નહીં.
હા, કોઈ નહીં.
અને પછી ગરમ કરેલો અણીદાર દાંડો એની એકમાત્ર આંખમાં ભોખી દીધો. રાક્ષસ ચીસો પાડે, બીજા સાયક્લોપ્સ આવે, પૂછે શું થયું, તો પેલો કે કોઈ નહીં મને મારે છે, એટલે પેલા લોકો પછા જતા રહે.
કમાલની બુદ્ધિ, પણ પછી પેલી ભૂલ કરી દીધી.
હા, ભાગતી વખતે ઘમંડમાં આવી ગયો, બૂમ પાડીને કહી દીધું, હું ઇથાકાનો રાજા ઓડિસિયસ છું. અને પોલિફીમસે એના પિતા પોસાઇડનને ફરિયાદ કરી દીધી. બસ ત્યારથી પોસાઇડન એનો દુશ્મન બની ગયો.
એટલે આ ઘટના એની બુદ્ધિ મેટિસ અને એનો અહંકાર હ્યુબ્રિસ બંને બતાવે છે.
બરાબર. પછી પહોંચ્યા જાદુગરની સિરસીના ટાપુ પર. એણે તો માણસોને જાદુથી ડુક્કર બનાવી દીધા.
બાપરે, ઓડિસિયસ કેવી રીતે બચ્યો?
દેવદૂત હર્મિસે એને એક જડીબુટ્ટી આપી, જેનાથી સિરસીનો જાદુ એના પર ના ચાલ્યો. પછી ઓડિસિયસે સિરસીને હરાવી અને પોતાના સાથીઓને પાછા માણસ બનાવડાવ્યા. પણ પછી એ ત્યાં એક વર્ષ રોકાઈ ગયો.
એક વર્ષ? આ પણ એક મોહજાળ હતી, નહીં? ઘર ભૂલી જવાની.
હા, ચોક્કસ. આવા ઘણા પ્રલોભનો આવે છે રસ્તામાં. પેલા લોટસ ખાનારા લોકોનો ટાપુ, ત્યાં એવું ફળ ખાવા મળે કે તમે બધું ભૂલી જાઓ, બસ ત્યાં જ રહી પડો. ઓડિસિયસે બળજબરીથી પોતાના સાથીઓને પાછા વહાણ પર લાવવા પડ્યા.
સિરસી પછી ક્યાં જાય છે?
સિરસી એને પાતાળલોક જવાની સલાહ આપે છે, ત્યાં અંધ ભવિષ્ય વેત્તા ટાયરેસિયસને મળીને ભવિષ્ય જાણવા.
પાતાળલોક, મૃત્યુલોક?
હા, એ ત્યાં જાય છે. ટેરેસિયસ એને ઇથાકા પાછા ફરવાનો માર્ગ અને આવનારા જોખમો વિશે ચેતવે છે. ત્યાં એ બીજા મૃતકોની આત્માઓને પણ મળે છે. પોતાની માતાને, યુદ્ધમાં મરી ગયેલા સાથીઓ એકિલિસ અને એગેમેમ્નોને, એ બહુ કરુણ મુલાકાત છે.
પછી કયા સાહસો આવે છે?
પછી આવે છે પેલી સાયરન્સ, સુંદર સ્ત્રીઓ જે એટલું મધુર ગાય કે નાવિકો ખેંચાઈને પોતાના વહાણ ખડકો સાથે અથડાવી દે.
એનાથી કેવી રીતે બચ્યા?
ઓડિસિયસે સાથીઓના કાનમાં મીણ ભરી દીધું અને પોતાને વહાણના સ્તંભ સાથે મજબૂત રીતે બંધાવી દીધો. એને ગીત સાંભળવું હતું, પણ એના મોહમાં પડવું નહોતું.
વાહ! પછી?
પછી આવ્યો સૌથી ભયંકર પડાવ. બે રાક્ષસો વચ્ચેથી પસાર થવાનું હતું. એક બાજુ સિલા, છ માથાવાળી રાક્ષસી, જે વહાણમાંથી છ માણસોને એક ઝાટકે ઉપાડી લે, અને બીજી બાજુ કેરિબ્ડિસ, એક ભયંકર વમળ જે આખા વહાણને ગળી જાય.
શું પસંદ કર્યો?
ઓડિસિયસે સિલા રસ્તો પસંદ કર્યો. એ જાણતો હતો કે છ સાથી ગુમાવવા પડશે, પણ આખું વહાણ તો બચી જશે. અને એમ જ થયું. સિલાએ છ સાથીઓને ઉપાડી લીધા. બહુ ભયાનક દ્રશ્ય હતું એ.
અને છેલ્લે?
છેલ્લે પહોંચ્યા સૂર્યદેવ હેલિયોસના ટાપુ પર. ટાયરેસિયસે અને સિરસીએ બંને ચેતવ્યા હતા કે દેવના પવિત્ર પશુઓને જરાય અડતા નહીં. પણ પેલા સાથીઓ ભૂખ સહન ન કરી શક્યા. ઓડિસિયસ સૂતો હતો ત્યારે એમણે થોડા પશુ મારીને ખાઈ લીધા.
અને એનું પરિણામ?
હેલિયોસે ઝ્યસને ફરિયાદ કરી. ઝ્યસે ગુસ્સે થઈને દરિયામાં વીજળી પાડી. વહાણના ટુકડે ટુકડા થઈ ગયા. બધા સાથીઓ ડૂબી મર્યા. માત્ર ઓડિસિયસ બચ્યો.
હા, એકલો ઓડિસિયસ.
લાકડાના એક ટુકડાને સહારે તરતો તરતો એ છેક કેલિપ્સોના ટાપુ ઓગિગિયા પહોંચ્યો અને ત્યાં એ 7 વર્ષ રહ્યો. આખી કહાણી એ ફિએશિયનોને સંભળાવે છે.
આ 10 વર્ષ શું શું નથી વીત્યું એના પર. સાથી ગુમાવ્યા, વહાણ ગુમાવ્યું, ભટક્યો, લડ્યો, પ્રલોભનો સામે ટક્યો, પણ પેલી ઘર પાછા જવાની આગ બુઝાઈ નહીં.
બરાબર. અને ફિએશિયનો એની આખી વાત સાંભળીને બહુ પ્રભાવિત થાય છે. એ લોકો એને ભેટ સોગાદો આપીને પોતાના જાદુઈ વાહણમાં સુવાડીને રાતોરાત ઇથાકા પહોંચાડી દે છે.
એટલે પુસ્તક 13 થી શરૂ થાય છે એનું ઇથાકામાં પુનરાગમન, પણ એ રાજા તરીકે નથી આવતો ને?
ના, એથેના એને કિનારા પર જ મળે છે. એને ઇથાકાની પરિસ્થિતિ સમજાવે છે પેલા ઉમેદવારો વિશે અને સલાહ આપે છે કે સીધો મહેલમાં ન જવાય. એટલે એથેના એને એક વૃદ્ધ ગરીબ ભિખારીનો વેશ આપે છે.
આ વેશ પલટો બહુ મહત્વનો છે. પોતાની ઓળખ છુપાવીને પોતાના જ ઘરે જવું.
હા, આ એની છેલ્લી કસોટીઓ છે અને બીજાઓની વફાદારીની પણ પરખ છે. એ સૌથી પહેલા કોને મળે છે ખબર છે? પોતાના વફાદાર ડુક્કર પાળક યુમેસને.
યુમેસ એને ઓળખી જાય છે?
ના, ઓળખતો નથી, પણ ભિખારી હોવા છતાં એનું ખૂબ આદર કરે છે. એને ખાવાનું આપે છે, રાત રહેવા જગ્યા આપે છે. ફરી પેલું ઝેનિયા, સાચો માણસ ગરીબને પણ માન આપે.
પછી ટેલિમેકસ પણ ત્યાં આવે છે ને?
હા, ટેલિમેકસ સ્પાર્ટાથી પાછો ફરે છે અને સીધો યુમેયસની ઝૂંપડી આવે છે. અને ત્યાં એથેનાના ઈશારે ઓડિસિયસ પોતાનો વેશ બદલીને પુત્ર સામે પ્રગટ થાય છે. 20 વર્ષે પિતા પુત્રનું મિલન.
કેવો ભાવુક ક્ષણ હશે!
ખૂબ જ. બંને ભેટી પડે છે, રડે છે, પછી બંને મળીને ઉમેદવારોથી બદલો લેવાની યોજના ઘડે છે.
પછી ઓડિસિયસ ભિખારીના વેશમાં મહેલમાં જાય છે.
હા, અને ત્યાં એને ખૂબ અપમાન સહન કરવું પડે છે. ઉમેદવારો એની મજાક ઉડાવે છે, એને ભીખ પણ ફેંકીને આપે છે. એન્ટીનસ તો એના પર સ્ટૂલ પણ ફેંકે છે. ઓડિસિયસ બધું જ સહન કરે છે. ગુસ્સો પી જાય છે, કારણ કે એને ખબર છે સમય આવે બદલો લેવાનો છે.
આ સહનશીલતા પણ એની એક તાકાત છે.
ચોક્કસ. અને ત્યાં બે જણ એને ઓળખી જાય છે, પણ ગુપ્ત રાખે છે. એક તો પેલો એનો વફાદાર કૂતરો આર્ગોસ.
હા, આર્ગોસ.
20 વર્ષથી એ માલિકની રાહ જોતો હતો. જેવું ઓડિસિયસ ભિખારીના વેશમાં દેખાય છે, એ એને ઓળખી જાય છે. માણમાણ પૂંછડી હલાવે છે, કાન સરવા કરે છે અને પછી ત્યાં જ ઢળી પડે છે, પ્રાણ છોડી દે છે.
ઓહ, ખૂબ કરુણ.
ધોતા ધોતા યુરિક્લિયા ઓડિસિયસની જાંઘ પરનું પેલું જૂનું ઘાનું નિશાન જોઈ જાય છે. એ તરત ઓળખી જાય છે. ઓડિસિયસ એને ચૂપ રહેવાનો ઈશારો કરે છે અને વફાદાર દાસી ગુપ્ત રાખે છે.
આ બતાવે છે કે સાચો સ્નેહ અને વફાદારી ઉપરના દેખાવને નથી જોતા.
હવે પેનેલોપી પેલી સ્પર્ધાની જાહેરાત કરે છે. ઓડિસિયસનું ધનુષ્ય,
જે એટલું ભારે અને મોટું હતું કે ઓડિસિયસ સિવાય કોઈ એને ચઢાવી જ ન શકે.
બરાબર. શરત એ હતી કે જે આ ધનુષ્ય ચઢાવી એના પર પાંચ ચઢાવી તીર છોડીને 12 કુહાડીઓના કાણામાંથી પસાર કરી દેશે.
એની સાથે પેનેલોપી લગ્ન કરશે. આ એની છેલ્લી યુક્તિ હતી કદાચ.
હા, એ જાણતી હતી કે આ કોઈ ઉમેદવારથી નહીં થાય. સ્પર્ધા શરૂ થાય છે, એક પછી એક ઉમેદવાર પ્રયત્ન કરે છે, પણ ધનુષ્યને સહેજ ઝુકાવી પણ શકતા નથી. ટેલિમેકસ પણ પ્રયત્ન કરે છે, લગભગ કરી બતાવે છે, પણ ઓડિસિયસ ઈશારાથી રોકે છે.
પછી ઓડિસિયસ ભિખારીના વેશમાં કહે છે, મને પ્રયત્ન કરવા દેશો.
ઉમેદવારો હસે છે, મજાક ઉડાવે છે, પણ ટેલિમેકસ અને પેનેલોપી એને રજા આપે છે. અને ઓડિસિયસ એ તો જાણે રમકડાથી રમતો હોય એમ સહેલાઈથી ધનુષ્ય ઉપાડે છે, પણ છ ચઢાવે છે, નિશાન તાકે છે અને
ટંકાર સાથે તીર 12 કુહાડીઓમાંથી સડસડાટ પસાર થઈ જાય છે.
અને
પછી
એ બીજું તીર ઉપાડે છે અને સીધું એન્ટીનસ, જે મુખ્ય બદમાશ હતો, એના ગળામાં મારે છે. એ ત્યાં જ ઢળી પડે છે. ઓડિસિયસ પોતાનો ભિખારીનો વેશ ઉતારી નાખે છે અને ગર્જના કરે છે, ખેલ ખતમ, હું પાછો આવ્યો છું.
ઉમેદવારો ડરી જાય છે, ભાગવાની કોશિશ કરે છે,
પણ દરવાજા યુમેસ અને બીજા વફાદાર સેવકે બંધ કરી દીધા હોય છે. ટેલિમેક્સ પિતાની પડખે શસ્ત્રો સાથે ઊભો છે. અને પછી શરૂ થાય છે ભયંકર સંહાર. એથીના પણ અદૃશ્ય રીતે મદદ કરે છે. ઓડિસિયસ, ટેલિમેક્સ અને 2 સેવકો મળીને લગભગ બધા જ 100 કરતાં વધુ ઉમેદવારોને મારી નાખે છે.
આ હિંસા જરૂરી હતી વ્યવસ્થા પાછી લાવવા માટે?
કાવ્યના તર્ક મુજબ હા. આ ફક્ત બદલો નહોતો, પણ ન્યાયની પુનઃસ્થાપના હતી. વર્ષોથી જે અધર્મ અને અરાજકતા ચાલી રહી હતી એનો અંત હતો.
પણ હજી પેનેલોપીની કસોટી બાકી હતી.
હા, પેનેલોપી ઉપર પોતાના ઓરડામાં હતી. યુરિક્લિયા જઈને એને સમાચાર આપે છે કે ઓડિસિયસ પાછો આવી ગયો છે અને બધા ઉમેદવારો મરાઈ ગયા છે. પણ પેનેલોપી માનતી નથી. એને ડર છે કે કદાચ કોઈ દેવ ઓડિસિયસનું રૂપ લઈને આવ્યો હોય.
એટલે એ નીચે આવે છે, પણ ઓડિસિયસથી દૂર બેસે છે. એની સામે જ્યોતિ પણ નથી. ઓડિસિયસને નવાઈ લાગે છે. ટેલિમેકસ મા પર ગુસ્સે થાય છે.
ત્યારે પેનેલોપી પેલી છેલ્લી અને સૌથી અઘરી કસોટી લે છે. એ યુરિક્લિયાને કહે છે, જા ઓડિસિયસ માટે એનો પેલો ખાસ પલંગ બહાર ઓસરીમાં કઢાવ.
અને ઓડિસિયસ ગુસ્સે થઈ જાય છે.
હા, કારણ કે પલંગ સામાન્ય નહોતો. ઓડિસિયસે પોતે એ પલંગ એક જીવંત મોટા ઓલિવ વૃક્ષના થડમાંથી કોતરીને બનાવ્યો હતો, જે હજી જમીનમાં મૂળ ધરાવતું હતું. એ પલંગને ખસેડી શકાય જ નહીં. આ વાત ફક્ત ઓડિસિયસ અને પેનેલોપી જાણતા હતા.
એટલે જેવો ઓડિસિયસ ગુસ્સામાં આખી વાત કહે છે,
પેનેલોપી સમજી જાય છે કે આ ખરેખર એનો પતિ જ છે. એ દોડીને એને ભેટી પડે છે. 20 વર્ષના વિયોગ પછી એ સાચું મિલન થાય છે.
આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે. એ ફક્ત ઓળખ જ નથી, પણ બે સમાન બુદ્ધિશાળી આત્માઓનું પુનર્મિલન છે.
બિલકુલ. બીજા દિવસે ઓડિસિયસ પોતાના વૃદ્ધ પિતા લાર્ટેસને મળે છે. એ પણ બહુ ભાવુક મિલન છે. પણ પછી પેલો છેલ્લો સંઘર્ષ આવે છે.
મૃત ઉમેદવારોના કુટુંબીજનો બદલો લેવા આવે છે.
હા, પણ ત્યાં ફરી દેવી એથેના આવે છે. એ મેન્ટિસનું રૂપ લઈને આવે છે અને બંને પક્ષોને લડતા અટકાવે છે. એ કહે છે, હવે બહુ થયું, શાંતિ રાખો. અને એના પ્રભાવથી બધા શાંત થઈ જાય છે.
અને એ થાકામાં છેવટે શાંતિ સ્થપાય છે.
હા, કથાનો અંત શાંતિ, ન્યાય અને વ્યવસ્થાની પુનઃસ્થાપના સાથે થાય છે.
તો આટલી લાંબી સફર પછી મુખ્ય વિચારો કયા ઉભરી આવે છે? નોસ્તોસ તો છે જ.
હા, ઘર વાપસી. પણ એની સાથે પેલું ઝેજરિયા, આતિથ્યનો નિયમ, ઓળખનો પ્રશ્ન, સાચી ઓળખ શું છે, વેશ પલટાનું મહત્વ
અને બુદ્ધિ વિરુદ્ધ શક્તિ. ઓડિસી સ્પષ્ટપણે બુદ્ધિ, ચાતુર્ય, સહનશક્તિને પ્રાધાન્ય આપે છે.
વ્યવસ્થા અને અરાજકતાનો સંઘર્ષ અને પેલા પ્રલોભનો, જે તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે, ભૂલી જવાની લાલચ.
અને શૈલીની વાત કરીએ તો પેલી હોમરિક ઉપમાઓ, ઇન મીડિયાસ રેસથી શરૂઆત, પુનરાવર્તિત વિશેષણો, આ બધું કથાને એક ભવ્યતા આપે છે.
પેલી શરૂઆતની પંક્તિ જ કેટલી સચોટ છે. હે કાવ્યદેવી, મને તે પુરુષનું ગાન સંભળાવ, તે અનેક વણાંકોને આંટી ઘૂંટીઓવાળા પુરુષનું.
પોલિત્રોપસ, એ જેની ખરી ઓળખ છે.
અને પેલું, મારું નામ કોઈ નહીં છે, ચાલાકીનું શ્રેષ્ઠ ઉદાહરણ.
અને પેલું પલંગનો સંવાદ, એ તો સંબંધના ઊંડાણ અને સ્થિરતાનું પ્રતીક છે.
આખી કથા લાગણીઓથી ભરેલી છે. વિયોગની પીડા, મિલનનો આનંદ, વફાદારી, દગો, હિંમત, ડર, બધું જ છે. પેલો કૂતરો આર્ગોસ, એ દ્રશ્ય તો હૃદય વિંધી નાખે એવું છે.
ખરેખર ઓડિસી આપણને ઘણું શીખવે છે, માનવીય સહનશક્તિ વિશે, દ્રઢતા વિશે, બુદ્ધિના ઉપયોગ વિશે. અને ઘર એટલે શું, એના વિશે ફરી વિચારવા પ્રેરે છે.
હા, અને એ પણ કે જીવનની યાત્રા ભલે ગમે તેટલી કઠિન હોય, એના અનુભવો જ આપણને પરિપક્વ બનાવે છે. એ અનુભવો પછી જ આપણે આપણા ગંતવ્યની, આપણા ઘરની, આપણા સંબંધોની કદર કરતા શીખીએ છીએ.
કદાચ આ કથા એ જ કહે છે કે ગમે તેટલા તોફાન આવે, ગમે તેટલા વર્ષો વીતે, પણ પોતાના મૂળ તરફ, પોતાના લોકો તરફ પાછા ફરવાની માણસની જે ઝંખના છે, એ અમર છે.
અને એટલે જ હજારો વર્ષ પછી પણ ઓડિસિયસની આ વાર્તામાં, એના સંઘર્ષોમાં, એની જીતમાં આપણને આપણું જ પ્રતિબિંબ દેખાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.